આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આણંદમાં એનડીડીબીની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવામાં આવતો હિસ્સો હાલના 41%થી વધારી 50% કરવાની રાજ્ય સરકારની કેન્દ્રીય નાણાં પંચ સમક્ષ માંગ. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરાશે. મકાન કે દુકાનના ભાડુઆતોનું વેરીફિકેશન ન કરાવનાર 2515 માલિકો સામે ગુનો દાખલ. રાજ્યમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. અને રણજી ટ્રોફીમાં ગુજરાત અને વડોદરાનો સતત બીજો વિજય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આણંદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે તેઓ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબીની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતિ નિમિત્તે આણંદના એનડીડીબી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ એનડીડીબીના 3 નવા પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી રાજીવ રંજનસિંહ, રાજ્યકક્ષાના મંત્રીઓ SPC બઘેલ અને જ્યોર્જ કુરિયન પણ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા.
ડોક્ટર કુરિયન દ્વારા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB ની સ્થાપના કરવામાં આવી. દૂધ ઉત્પાદનમાં ઓપરેશન ફેડ યોજનાનો અસરકારક અમલ કરી શકાય તે માટે તે વખતે ઇન્ડિયન ડેરી કોર્પોરેશનનું NDDBમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. NDDBની સ્થાપનાના 59 વર્ષ પૂર્ણ થયા ત્યારે ડેરી વિકાસના કાર્યો તથા સરકારી પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉજવણી કરવામાં આવશે. પરેશ મકવાણા, આકાશવાણી સમાચાર, આણંદ.
બપોરે શ્રી શાહ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સચિવાલય વિભાગોના વિવિધ અધિકારીઓ માટે આયોજિત 1 દિવસના લેજીસ્લેટીવ ડ્રાફ્ટીંગ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના નવીન કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે. સાંજે તેઓ મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કરશે. કેન્દ્રીય મંત્રી આજે ગાંધીનગરમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન પણ કરશે. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ પરિષદમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડના 60થી વધુ વરિષ્ઠ અધિકારીઓ તેમજ 1200થી વધુ માનદ સભ્યો ભાગ લેશે. સંરક્ષણ અને હોમગાર્ડના મહાનિદેશક વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પરિષદમાં મુખ્યત્વે મોડેલ હોમગાર્ડ બિલ તેમજ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજી અને આધુનિકતાની મદદથી બંને દળોની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા પર આ પરિષદમાં ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે 19 વર્ષ બાદ દેશમાં આ પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં પ્રથમવાર તેનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યના 40,000થી વધુ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના 11,000થી વધુ જવાનો આ કોન્ફરન્સને વંદે ગુજરાત ચેનલ દ્વારા લાઈવ નિહાળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસિંહ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતની રાજકોષીય ખાધ 3% મર્યાદામાં છે અને છેલ્લા 2 દાયકાથી રાજ્યની નાણાંકીય સ્થિતિ મજબૂત છે એમ 16મા નાણાં પંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનઘડિયાએ જણાવ્યું હતું. ગુજરાતની મુલાકાતે આવેલા ડોક્ટર પનઘડિયાએ ગઈકાલે ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિદર સરેરાશ 6% જેટલો રહ્યો છે, તેની સામે ગુજરાતનો સરેરાશ વૃદ્ધિદર 8.5% છે. ગુજરાત સહિતના જે રાજ્યો રાજકીય શિસ્ત જાળવી રાખે છે તેમને નાણાપંચ દ્વારા પુરસ્કાર આપવો જોઈએ એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મા નાણાપંચ સાથેની બેઠકમાં જણાવ્યું હતું. રાજ્ય સરકારે વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવામાં આવતો હિસ્સો હાલના 41%થી વધારી 50% કરવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નાણાપંચે ભંડોળ ફાળવણીમાં ગુજરાતમાં તેજીથી વધતા શહેરીકરણ અને ગ્રામીણ વિસ્તારોમાં આદિજાતિ સમુદાયોની અલગ જરૂરિયાતો અને વાસ્તવિકતાને કેન્દ્રમાં રાખવી જરૂરી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નાણાપંચના સભ્યોને મળીને પોતાની રજૂઆતો કરી હતી. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે ગુજરાતમાં વધુ નાણાં ફાળવવાની માંગણી કરી હતી.
ગુજરાત એ ખૂબ ઝડપી વિકાસ કરી રહેલું રાજ્ય છે. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આગામી વર્ષોમાં જયારે 2047માં દેશને વિકસિત દેશ બનાવવાનો છે ત્યારે સ્વાભાવિક રીતે જે નાણાંની જરૂર પડશે તેમાં નાણાં પણ ગુજરાત જેવા વિકાસ કરતા રાજ્યને વધુ ને વધુ નાણાં મળી શકે અને યોગ્યતાના ક્રમે નાણાં મળે એ માટે ફાળવણી કરે એ માટેની અમે રજૂઆત કરી છે.
વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે ગુજરાત જેવા વિકસિત રાજ્યને 50% ફંડ આપવાની તથા રાજ્યની સ્થાનિક સંસ્થાઓની સીધી ગ્રાન્ટ આપવા રજૂઆત કરી હતી.
हमने कुछ मुद्दे ऑनरेबल फाइनेंस कमीशन के सामने रखे हैं. पहला मुद्दा है 50% तक डिविजिबल जो टैक्सेस है उसका डिवाइडमेंट होना. अभी 41% मिलता है, वो बढ़ाकर राज्य को ज्यादा रिसोर्सेज मिले इसके लिए हमने कहा है. दूसरी बात हमने कही है कि मैन्युफैक्चरिंग स्टेट्स को फायदा हो. गुजरात देश का 18% रूरल सर्विसेज पैदा करता है.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023 એનાયત કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ 9 શ્રેણીમાં 38 વિજેતાઓની જાહેરાત કરી છે. સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ગુજરાત તેમજ પોંડિચેરીને સંયુક્ત રીતે 3જો પુરસ્કાર મળ્યો છે. પહેલો પુરસ્કાર ઓડિશાને મળ્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશને 2જો પુરસ્કાર મળ્યો છે. દરેક વિજેતાઓને એક પ્રશસ્તિપત્ર અને વિજય ચિહ્નની સાથે અનેક શ્રેણીમાં રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરાશે. મકાન કે દુકાન ભાડે આપ્યા બાદ પોલીસ ચોપડે તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. રાજ્ય પોલીસ વડાના હુકમથી 13 ઓક્ટોબરથી ઝુંબેશ ચાલી રહી છે, જેમાં ભાડે આપેલી મિલકતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઝુંબેશ દરમિયાન પોલીસે 6 દિવસમાં 30,000થી વધુ ભાડુઆતોની તપાસ કરી હતી, જેમાંથી પોલીસને જાણ નહીં કરનાર 2,515 માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ 27 ઓક્ટોબર સુધી ચાલશે. એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિકો ઘરે બેઠા સિટીઝન ફર્સ્ટ એપ પર પોલીસની ભાડુઆત અંગેની જાણ કરી શકે છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ સક્રિય બનતા ગુજરાતમાં 2 સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. ગઈકાલે રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ સુરતના કામરેજ તાલુકામાં પડ્યો છે. દ્વારકા અને વેણાવાવ તાલુકાઓમાં આશરે 1.5 ઇંચ અને ભાવનગરના ઘોઘા અને જૂનાગઢના કેશોદમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી, ધાનેરા, થરાદ, લાખણી અને ડીસા વિસ્તારના કેટલાક ગામડાઓમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી ધ ખેડા જિલ્લા મધ્યસ્થી સહકારી બેંક લિમિટેડની નાણાકીય વર્ષ 2023-24માં બેંકની એનપીએમાં નોંધપાત્ર ઘટાડો કરવા બદલ સમગ્ર દેશની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કેટેગરીમાં બેસ્ટ એનપીએ મેનેજમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લખનૌમાં આયોજિત નેશનલ કોઓપરેટિવ બેન્કિંગ સિસ્ટમ અને ફ્રન્ટિયરિંગ કોઓપરેટિવ બેન્કિંગ એવોર્ડ FCBA આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન તેજસ પટેલે બેંકની કામગીરીની વિગતો આપી હતી.
2021-22 ની અંદર લગભગ બેંકના એનપીએ ની અંદર જે 74 કરોડ રૂપિયા જે બાકી હતા એની જગ્યાએ 2023-24 ની અંદર 46.40 કરોડ રૂપિયા જ રહેવા પામ્યું, એટલે કે 3.65% સુધીનો ખૂબ મોટો જે ગેપ હતો એ ગ્રોસ એનપીએ માંથી ખૂબ મોટી સફળતા મળી. અને એનું કારણ એ કે RBIના નોર્મ્સ મુજબ આ બેંકની સદ્ધરતા દર્શાવે છે.
રણજી ટ્રોફીમાં ગુજરાત અને વડોદરાનો સતત 2જો વિજય થયો છે. ગુજરાત આંધ્રપ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 367 રન કર્યા હતા. આંધ્રપ્રદેશે પ્રથમ ઇનિંગમાં 213 અને બીજા ઇનિંગમાં 297 રન કરી ગુજરાતની જીત માટે 144 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે બીજી ઇનિંગમાં શરૂઆતમાં માત્ર 69 રનમાં 6 વિકેટો ગુમાવી હતી. બાદમાં ચિંતન ગજા અને જયમન પટેલે નિર્ણાયક ભાગીદારી નોંધાવતા 58 રન કર્યા હતા. અંતમાં ગુજરાતનો 1 વિકેટથી રોમાંચક વિજય થયો હતો. બરોડા સર્વિસીસ વચ્ચેની મેચમાં બરોડાએ જીત માટે આપેલા 341 રનના લક્ષ્યાંક સામે સર્વિસીસ 275 રને ઓલઆઉટ થતા બરોડાનો વિજય થયો હતો. છત્તીસગઢ સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ મેચમાં સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાએ 18મી બેવડી સદી ફટકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આણંદમાં એનડીડીબીની સ્થાપનાના 60 વર્ષની ઉજવણીના સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં હોમગાર્ડના વડાઓની 14મી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. રાજ્યમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. રણજી ટ્રોફીમાં ગુજરાત અને વડોદરાનો સતત બીજો વિજય. આ સાથે આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.